వర్ణివేశరమణీయదర్శనం మందహాసరుచిరానంబుజం పూజితం సురనరోత్తమముదా ధర్మనందనమహం విచిందయే నత్వాసి సహజానంద స్వామినం భక్తి ధర్మజం శ్రయతాం దేవదేవేశ స్వామినారాయణ ప్రభో త్వదీయేనావధానేన కథయిష్యే శుభా కథః. ఓం శ్రీ పూర్ణ పురుషోత్తమాయ నమో నమః. శ్రీ సహజానంద స్వామినే నమో నమః. శ్రీ ఘనశ్యామాయ నమో నమః. శ్రీ హరి కృష్ణాయ నమో నమః. సహు పహలా సమరియే ఆద్య పురుషయ వినాశ సోయేవ పుధరి విచరే జైనో జత ప్రకాశ జన ఉద్ధారణ జనమ జగ కరణ కోటి కళ్యాణ సోయ సహజానంద మూర్తి ప్రగట ప్రభు ప్రమాణ. సద్గురు మహాముక్త స్వామి నిష్కుళానందజీ ముమోక్ష ఆత్మాఓ మాటే అనేక గ్రంథో బనావీ గయా છે. ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિત સંતો ભક્તોનું એવું માનવું છે કે નિષ્કુળાનંદ સ્વામીના કરેલા ગ્રંથો જો મુમુક્ષુ આત્મા ધ્યાન દઈને વાંચે અને સાંભળે તો પછી એને બીજું કાંઈ વાંચવા સાંભળવાનું રહે નહીં. મોક્ષને માર્ગે ચાલેલા આત્માને પરમાત્માની સાનિધ્ય જવામાં જેટલી સામગ્રીની જરૂર પડે છે તે તમામ સામગ્રી ગ્રંથસ્થ કરી છે. એ તમામ સામગ્રીઓ એણે પોતે પોતાના હાથે આલેખી છે. આપણે જે કથાનો આરંભ કરીએ છીએ તે કથાનું નામ છે મનગંજન. આ નિષ્કુળાનંદ સ્વામીનો કરેલો ગ્રંથ છે. એમાં મનને જીતવાની વાત લખી છે અને આ ગ્રંથ સ્વામીએ સંવત 1871ની સાલમાં શ્રાવણ મહિનામાં સુધી સાત્યમને દિવસે લખ્યો છે. માટે આ ગ્રંથ ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં રચાયેલો હોઈને પરમાત્માના સમયમાં જ ઘણી જગ્યાથી વંચાતો હતો, આની કથા થતી હતી, એમ આ શાસ્ત્ર મહાપ્રસાદીનું છે. કારણ કે પ્રગટ પુરુષોત્તમ નારાયણ આ શાસ્ત્રને સાંભળી અને સ્વામી ઉપર રાજી થયેલા છે. એવો આ મહાગ્રંથ. મહા એટલે કહેવામાં આવે છે ગ્રંથનું કદ બહુ નાનું છે, પણ ગ્રંથની અંદર જે વાત લખી છે તે મુમુક્ષુઓને માટે બહુ ઉપયોગી છે. માટે આ ગ્રંથ ભગવાનના ભક્તો ધ્યાન દઈને સાંભળે તો એના જીવનું રૂડું થાય. એટલે સહુ પહેલા સમરીએ આદ્ય પુરુષ અવિનાશ. મનગંજન ગ્રંથનું સ્વામી મંગલ કરે છે કે પ્રથમ આદિ પુરુષ જે કોઈ એક પરમાત્મા છે એ પરમાત્માને વંદન કરીએ. કેવા છે એ ભગવાન? સો એ વપુ ધરી વિચરે જેનો જગત પ્રકાશ. આજ એ સર્વ આદિ એક જે કોઈ સર્વના નિયંતા ભગવાન છે એ મનુષ્ય શરીર ધારીને આ પૃથ્વી ઉપર ફરે છે અને આખી પૃથ્વી ઉપર એ પરમાત્માનો પ્રકાશ પથરાયેલો છે. અર્થાત ભગવાન સ્વામિનારાયણ પોતાના નામથી સારાઈ જગતમાં પ્રસિદ્ધ થઈ ગયેલા. માટે એ ભગવાન એને હું પ્રથમ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે વંદન કરું છું. જન ઉદ્ધરણ જનમ જગામ કરણ કોટે કલ્યાણ હે સ્વય સહજાનંદ મૂર્તિ પ્રગટ પ્રભુ પ્રમાણ. જન ઉદ્ધારણ જનમ, આત્માઓના ઉદ્ધાર કરવા માટે આ ધરતી ઉપર જેણે જન્મ ધારણ કર્યો છે એવા ભગવાન સહજાનંદ. વળી બોલે છે કરણ કોટી કલ્યાણ, જે પરમાત્માએ કરોડો આત્માઓના કલ્યાણ કર્યા છે સોએ સહજાનંદ મૂર્તિ પ્રગટ પ્રમાણ. પ્રગટ આજ ધરતી ઉપર વિચરતું એવું જે મહાલ બેલું એ સ્વરૂપ એને સ્વામી કહે છે પહેલા હું યાદ કરું છું. સમરે એનું સ્મરણ કરું છું. એ આદિ પુરુષ છે, એને મળતાની સાથે આત્માના તમામ કાર્યો પૂરા થાય છે. આદિ પુરુષ ઈશ્વર અવતારે, પ્રેમાનંદ સ્વામી બોલે છે આદિ પુરુષ ઈશ્વર અવતારે કરુણા રસમય મૂર્તિ ધારી. આદિ પુરુષ ઈશ્વર અવતારે, આખી દુનિયાના આદિ જે કોઈ એક નારાયણ કહેવાય છે. ઉપનિષદમાં એમ કહ્યું છે કે એક કોઈ પરમાત્મા છે એ જ પોતે આદિ પુરુષ ઈશ્વર અવતારી. તમામ ઈશ્વરના ઈશ્વર છે, વળી તમામ અવતારો એને ધાર્યા હોય ને એને અવતારી પુરુષ કહેવામાં આવે છે. અને એ અક્ષરધામના અધિપતિએ આ ધરા ઉપર માનુષ્ય વિગ્રહ ધારણ કર્યો. એટલે પ્રેમાનંદ સ્વામી બોલે છે કરુણા રસમય મૂર્તિ ધારી. કરુણા રસથી દ્રવતી અદભુત એમણે આકૃતિ ધારણ કરી, જે મૂર્તિના મનનથી એ મૂર્તિના ધ્યાનથી એને સંભાળવાથી અનંત આત્માઓ પાપના ઓઘથી મુક્ત થઈને મોહનવરને મળ્યા છે, મુક્ત ગતિને પામ્યા છે એવા એ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન પ્રગટ સહજાનંદ સ્વામી એને હું વંદન કરું છું, સ્મરણ કરું છું. સ્વામી સહજાનંદને સદા રહીએ શરણ, લાભય લભ્ય સો લીજે જાય જનમને મરણ. હવે એ બતાવે છે કે સહજાનંદ સ્વામીને શરણે જો રહીએ શું ફાયદો થાય, એને શરણે રહેવું શું કામ જો જન્મ મરણ ટાળવું હોય તો. અને જન્મ મરણ ટાળવા જેવો કોઈ અલભ્ય મોટો લાભ નથી. મહા મોટો લાભ જો કોઈ હોય જન્મ મરણ ટાળવા. લાભ અલભ્ય સો લીજે જાય જન્મને મરણ. જન્મ અને મરણ મટી જાય જો સહજાનંદનું શરણું સ્વીકારાય તો. બહુ જન્મના પુણ્યને અંતે એ સહજાનંદના આશ્રિત થવાય છે. કવિ જયરામદાસ એમ કહે છે પૂર્વનું પુણ્ય પ્રગટ થયો જ્યારે સ્વામી નારાયણ
મળી યારે ત્યારે.
ઘણા પૂર્વજન્મના પુણ્યને અંતે ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ થઈ, માટે એ ભગવાન શ્રીહરિનું દ્રઢ શરણું લેવું, જેથી કરીને જાય જન્મ અને મરણ, જન્મ અને મરણ બે જાય. મહા મોટા કોઈ પણ દુઃખ હોય તો જન્મ અને મરણ, તદુપરાંત બીજું કોઈ જબરજસ્ત દુઃખ નથી. અને એ દુઃખથી છૂટવા માટે સહજાનંદનું શરણું લ્યો, એવું શરણું લ્યો કે અંતકાળે એ ભગવાન આપણને તેડવા આવે અને એની સાનિધ્યમાં અક્ષરધામમાં સદાયને માટે પ્રેમે યુક્ત થઈ, રાજી થઈ, એના આશ્રિત તરીકે આપણને સેવામાં રાખે. શરણું એને કહેવાય. એના શરણામાં કાંઈ પોલ ન હોવી જોઈએ. આશરો, આશરો એને કહેવાય કે ભગવાન સ્વામિનારાયણની કહેલી તમામ આજ્ઞાને શિરે ધરવી. પરમાત્માની આજ્ઞા પાળતો નથી, ભગવાન કહે એમ કરતો નથી, એને પરમાત્માનો આશરો છે જ નહીં. એ ભલે આશરાની વાતો કરે, ભલે કહેતો હોય કે અમે ભગવાનના આશ્રિત છીએ, ભગવાનનો આશ્રિત, ધર્મ જ્ઞાન વૈરાગ્ય તેણે સહિત પરમાત્માની ભક્તિ તેણે યુક્ત હોય, અને આ ચાર સાધનમાં જેટલી જેને ન્યૂનતા છે તેટલી તેને આશરામાં ખામી છે, એમ સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું છે. માટે પરમાત્માનો આશ્રિત હોય એ પૂરેપૂરા ધર્મ નિયમ પાળે, યથાવત શિક્ષાપત્રી પાળે, એને આશરો કહેવાય. અને એવો જે આશ્રિત થયો તેને સ્વામી બોલે છે, જાય જન્મ ને મરણ, એને જન્મ અને મરણ બે નાશ પામે. એને જન્મવું એ રહેતું નથી, એને મરવું એ રહેતું નથી. મહદ ભાગ્ય જાગી ગયા એ આત્માના માથેથી જન્મ મરણ ઉતરી ગયું. મહા મોટા કષ્ટમાંથી મુક્ત બન્યો. હજારો યુગથી હેરાન થતો હતો, પરમાત્માની કૃપાથી એ મહાદુઃખથી છૂટો થયો અને ભગવાનના ધામ ભેળો થયો. માટે જેને પરમાત્માની પાસે જવું હોય એ ભગવાનનો આશ્રિત થાય, એ સહજાનંદ ભગવાન સ્વામિનારાયણનું શરણું લે, એનો જપ જપે, એની માળા કરે, એની ધ્યાન ને માનસી પૂજા કરે. આ નિષ્કુળાનંદ સ્વામીનો હવો મત છે. સ્વામી સહજાનંદને સદા રહીએ શરણ, હંમેશા એને શરણે રહો, લાભ લભ્ય સોલી જીએ, જાય જન્મ ને મરણ, જન્મ મરણ મટી જાય એને અલભ્ય લાભ કહેવાય. સ્વામી સહજાનંદનું નામ જપે નર કોઈ, વિઘન ભય આપે નહીં, સદાય સુખ્યો હોય. હવે બોલે છે વિઘન, વિઘન સ્વામી કોને કહે છે? બહુ ધ્યાન દેવ. વિઘન ભવ વ્યાપે નહીં, સદાય સુખ્ય હોય. સહજાનંદ સ્વામીના નામને કોઈ જપે તો સ્વામી એમ કહે છે કે વિઘન ભવ વ્યાપે નહીં. વિઘન ભવ, વિઘન ભવ, વિઘન રૂપી ભવ, અર્થાત વિઘન છે એ જ ભવ છે. ભવ એટલે જન્મ મરણ, સંસાર. સંસાર જેવું કોઈ જબરજસ્ત વિઘન નથી આ સંતોના મતમાં. માટે એ વિઘન એને વ્યાપે નહીં, અને જો સંસારનું વિઘન ન વ્યાપે તો સદાય સુખ્ય હોય, તો જ એને સદાયને માટે સુખ અને શાંતિ હોય. અને જેને ભવરૂપી વિઘન એને આડા છે, એને કોઈ દી સંસારમાં ક્યારેય શાંતિ થાય નહીં. એટલે સ્વામી કહે છે કે જે સહજાનંદના નામનો જાપ કરે એના જેવો કોઈ બડો ભાગી નથી, સદાય જપ કરો. સહજાનંદ સહજાનંદ બોલો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો. હાલતા ચાલતા ખાતા પીતા સતત ભજન કરો, એમાં જ માલ છે. એ સિવાયનું બોલવું બધું નકામું છે, વ્યર્થ છે, પાપ ઊભું કરનારું છે, સંસાર ચક્રમાં ફેંકનારું છે, ભવાટવીમાં ભટકાવનારું છે. હરિને સ્મરણ સિવાયનું બોલવું તે પરમાત્માએ જીભ આપી છે, એ તો કેવલ હરિગુણ ગાવા માટે દીધી છે, એટલે હરિગુણ સિવાયનું ન બોલો. એટલે તો મીરાબાઈએ ચોખ્ખી ભાષામાં કહ્યું કે બોલમાં રે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં બોલીશ નહીં. બોલવું હોય તો બોલ રાધા કૃષ્ણ, બોલવું હોય તો એ જ બોલો, બીજું નહીં. આવું તો મીરાએ કહ્યું. વળી કહ્યું સાકર શેરડીનો રસતજીને, સાકર શેરડીનો રસતજીને, કડવો તે લીંબડો ઘોળ મારે રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. સાકર શેરડીનો સ્વાદ છોડી અને કડવા લીંબડાના ઘૂંટડા સુકામ પીવા પડે. કેટલી સુંદર વાત લખે છે. એમ ભગવાનનું ભજન, ભગવાનનું નામ જપ એને છોડી કડવા લીમડા જેવી જગતની વાતો એને શું કામ કરવી જોઈએ. એથી શો ફાયદો જીવને? દુર્ભાગ્ય જીવ આખો દિવસ ગામ ગપાટા માર્યા કરે, કઠણાઈ છે એની આખો દિવસ ગામ ગપોટા મારે છે એ તો સમજ્યા, પણ વધારેમાં વધારે કઠણાઈ એની એ છે કે મંદિરમાં આવીને પણ ગામ ગપોટા મારે છે. મંદિરમાં બેઠા બેઠાય ભગવાનનું ભજન નથી કરતા, હાથમાં માળા હોય અને ગામની કૂટતા હોય. આવા ગામો ગામ હોય છે, તમારા ગામમાં નહીં હોય પણ લગભગ કોઈ ગામ બાકાત નહીં, પછી કોક અપવાદ રૂપે હોય તો. આખો દિવસ બસ આજે મંદિર આવે ને તો એ ગામની જ વાતું કરે. આ ટેવ વૃદ્ધોમાં વધારે છે. ગઢા બુઢા જે ખાઈ પીને ઉતરી ગયેલા છે એ ગપોટા મર્યા જ કરે, બીજી વાત કરે નહીં કઈ. માટે ભગવાનનું નામ જપ કરવો, ભગવાનનું સ્મરણ કરવું, બીજી વાતો કરવી નહીં. હવે નિષ્કળાન સ્વામી બોલે છે,
સ્વામી સહજાનંદને જે શરણે સોંપે શીશ અજુએ નયવ ગુણ જીવના, કરે ગુના બક્ષી. સહજાનંદ સ્વામીને શરણે જે કોઈ જીવાત્મા માથું નમાવે એને મસ્તક સોંપી દે. નિષ્કળાન સ્વામી એમ બોલે છે કે એ જીવાત્માના ગુના એની સામું ભગવાન જોતા નથી, એના ગુના પ્રભુ માફ કરે છે. પણ પરમાત્માને શરણે થયા, એના ચરણારવિંદમાં મસ્તક ઢાળ્યું ત્યાર પછી ગુના ન કરાય. ભગવાનના શરણે મસ્તક ઢાળ્યા પહેલાના તમામ ગુનાને પ્રભુ માફ કરે, પણ ભગવાનના થયા પછી ગુના કરવાનું ચાલુ જો રાખવામાં આવે તો એ જીવ ભગવાનને પણ ઠગે છે. પછી એને ગુનો કરાય જ નહીં, અને ભગવાનના થઈને જે ગુના કરે છે એને ભગવાન માફ કરતા નથી. માટે ડાયા માણસો ભગવાનના થાય પછી ગુના બંધ કરે, પરમાત્માના થયા પહેલા તો પર્વત જેટલા પાપ કર્યા છે એ પરમાત્મા માફ કરશે. કારણ એનું એ છે કે એ પાપ જે કંઈ થયા છે તે અજ્ઞાન અવસ્થામાં થયા છે, ખબર નહોતી એટલે થયા છે. કોઈ કહેનારું નહોતું, ટોકનારું નહોતું, રોકનારું નહોતું એટલે એ પાપ થયા. પણ ભગવાનના આશ્રિત થયા પછી કહેનારા મળ્યા, ટોકનારા રોકનારા, વળી ખ્યાલ આવ્યો કે આ ન કરાય, તેમ છતાંય જેણે પાપ કર્યા છે એને સહજાનંદ સ્વામી માફ તો કેમ કરે, એને ભોગવવાના રે. હવે બોલે છે, સુણી બિરુદ એવું સદા આવ્યો હું શરણ્ય નાથ. નિષ્કવાન સ્વામી કહે છે જયારે મેં વાત સાંભળી કે કરેલા તમામ પાપોથી પ્રભુ છોડાવે છે, સહજાનંદ સ્વામી કરેલા તમામ પાપોને આપણા ગુના માફ કરે છે, પાપ નાશ કરે છે, એવું સાંભળીને હું શરણે આવ્યો છું, અનાથ છું. ગ્રહો બાહ્ય ગુરુદેવજી નાથ સુણો મમ ગાત. હે ગુરુદેવ, હે પ્રભુ, મારી વાત સાંભળો, મારો હાથ ઝાલો, મારી બાહ્ય પકડો. ભવસાગરમાં હું તણાવ છું, યુગ યુગથી હેરાન થાઉં છું, ભવાટવીમાં વાસનામાં ભટકું છું, પંચ વિષયના તાણમાં તણાવ છું, દેહાભિમાનથી જકડાયો છું, અહમ મમતામાં પકડાયો છું, રક્ષા કરો, મારી રક્ષા કરો, મારી વાત સાંભળો. હવે નિષ્કોળાનંદ સ્વામી સુંદર મજાની મનગંજન ગ્રંથમાં કથા લખે છે, મોક્ષ માર્ગે ચાલેલાઓને અતિ ઉપયોગી આ કથા છે. દેહ નગર દિવાન દોય નિજ પરતક મન નામ, બને ન બંને બાંધવને ઠઠેરાડનું ઠામ. ભગવાન શ્રી હરિને સ્વામી કહે છે, સાંભળો એક કથા કહું. પરમાત્માને ઉદ્દેશીને નિષ્કળાન સ્વામી કથા કરે છે, સુંદર ભગવાનને સંભળાવે છે. પરમાત્માની પ્રસન્નતાને વાસ્તે પ્રભુ સામે દૃષ્ટિ રાખી આ સંત સુંદર મજાના ગ્રંથનું આલેખન કરે છે, કે જે ગ્રંથ હજારો મુમુક્ષુ અને મોક્ષને માર્ગે જવા માટે જાણે કે શીડી રૂપ બન્યો. દેહ નગર શરીર રૂપી એક નગર છે, અને આ શરીર રૂપી નગરમાં એક રાજા છે. રાજાનું નામ છે જીવાત્મા, અને આ શરીરરૂપી નગરીનું રાજ્ય રાજા કરે છે. પણ તકલીફ એ થઈ કે આ રાજાને બે દિવાન છે. એક દિવાનનું નામ છે નિજમન, અને બીજા દિવાનનું નામ છે પરતકમન. નિજમન અને પરતકમન અર્થાત નિજ અને પરતક આ બે દિવાન છે. હવે નિજ મન જે છે એ જીવાત્માનો અંગત માણસ છે, એ જે કંઈ કાર્ય કરે એ જીવાત્માની અનુમતિવાળું, જીવાત્માને સંમત, અથવા નિજ મન જે કંઈ કહે કરે તે જીવાત્મા જ કરે છે, અને પરતક મન જે કંઈ કહે કરે તે માયા કરે છે. એટલે આ બેયનું આમાં યુદ્ધ થાય છે, અને આંતરિક યુદ્ધ કહેવાય. જે અંતરનો કજિયો મહાજોરદાર કહેવામાં આવ્યો છે એની આ કથા છે. કથા ઘણી ઊંચા સ્તરવાળી છે, એટલે કે ઘણા વર્ષો સુધી જેણે સંસંગ કર્યો છે, મોટા સાધુનો સમાગમ કર્યો છે, જેણે અંતર શત્રુને ઓળખ્યા છે, જેણે પોતાની વાસનાને ઓળખી છે, જે પોતાના ગાઢ સંકલ્પને સમજી શકે છે, જે તમામ શિક્ષાપત્રીને પૂરેપૂરી પાળે છે, જેને આના આજ દેહે નક્કી અક્ષરધામમાં જવું છે, એવા જે કોઈ હોય એ જ આ કથાના પાત્ર છે, એ આ કથાના અધિકારી છે. અને બાકીના ભલે વર્ષો જૂના સત્સંગી હોય, પણ આવા જેને ઠરાવ નથી છેલ્લા જન્મના, એને આ કથા પથ્ય પડે એવી નથી, અર્થાત સમજાય એવી પણ નથી. માટે મુમુક્ષુ હોય એ ધ્યાન દે, ધામમાં જવું હોય એ ધ્યાન આપે. સ્વામી કહે છે બને ને બંધવ બેઉને, આ બે ને બનતું નથી, નિજમનને અને પરતકમનને બે ને ઝઘડો છે. કોઈ દી બે ને ભળ્યું નહીં, ઠઠેરાડીનું ઠામ, એટલે બે જણાએ આ શરીરને ઠઠેરાડીનું ઝઘડાનું સ્થાન બનાવી દીધું. આખો દાડો બે જણા બાજ્યા જ કરે, કાયમ ઝઘડો ચાલુ 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 ચાલુ, બસ તોફાન શરૂ ને શરૂ. એટલું બધું તોફાન થાય છે કે ન પૂછો વાત. રાજા બિચારો મુંજાઈ જાય છે. ક્યારેક ક્યારેક રાજા નિજમનની વાત સાંભળે છે,
ક્યારેક ક્યારેક પરતક મનની વાત સાંભળે છે, ક્યારેક ક્યારેક આમ ક્યારેક આમ બે બાજુ ડોલ્યા કરે છે. હેરાન થયો રાજા. નિજમન એ તો ખુદ રાજાનો હોય ને રાજા જ છે, પણ પરતક મન એ ખતરનાક ચીજ છે, એની સામે જીવ લડે છે. જીવને અહીંયા નિજમન તરીકે કહ્યો છે એવો પણ અર્થ લેવો. નિજમન એટલે જીવાત્મા, અને પરતક મન એટલે જીવાત્માની સામે પ્રભુ ભક્તિમાં જે કંઈ વિઘન કરે છે તેવું મન. એટલે બેને બનતું નથી. સ્વામી એનું વર્ણન કરે છે, કોઈ કોઈના કેણને માને નહીં મહાવીર, બળભર બાંધે બાકરે સળગ્યું વેર શરીર. એકા બીજીના વાતને એકા બીજી કોઈ સાંભળતા નથી. બળભર બાકરી જોરદાર બે જણા હામે હામી આકરી ધારે બાજે છે, અને એથી કરીને શરીર સળગ્યું ગયા છે. એટલે ઉકળાટમાં શરીર બિચારું સળગે છે, કોઈ કોઈની વાત કોઈ સાંભળવા તૈયાર નથી. શું એ હવે કહે છે, પરતક મન કે પરહરી નિકળ નિજ મન બાર, વડા શું વાદન કીજે આપણો જીવ ઉગાર. બેયનો સંવાદ શરૂ થયો. પરતક મન એ નિજમનને એમ કહે છે કે તું આ નગરીમાંથી બહાર નીકળી જા, બહાર નીકળ, તારું કાંઈ પણ હું હાલવા નહીં દઉં. કારણ કે હું તારા કરતા મોટો છું, મહાન છું, બળવાન છું, સમૃદ્ધ છું, શક્તિશાળી છું, માટે બહાર નીકળ, તારું જરાય નહીં ચાલે. સાંભળ, મોટા અરે વાદ ન કરવો, તારી જેવા અરે એની સાથે તું બાથ ભરે એનો વાંધો નથી, પણ મારા જેવા મહાન અરે બાથ ભરે વિચાર કર, જીવ ઉગારી લે તારો, અને તું નગર છોડીને જતો રહે. આવી એને વાત કરી. આ શરીર ઉપર તારો હક નથી, મારો હક છે, એમ પરતક મને નિજ મનને કીધો, તું ભાગી જા અહીંથી, તારું કાંઈ ચાલવા નહીં દઉં. હવે વિચાર કરો, લગભગ ઝાઝા ભાગેના માણસમાં પરતક મન રાજ્ય કરે છે. ખરેખર એ જીવનું કાંઈ પણ હાલવા દેતું નથી. મન જ્યારે તોફાને છડે, મનરૂપી અશ્વને જે વશ કરે એનું નામ હરિનો દાસ કહેવાય. પંચ ઇન્દ્રિય સઠું મન જીતે તે કાવે હરિનો દાસ. મન ઉપર જેને કાબૂ નહીં એ પરમાત્માનો ભગત કહેવાય જ નહીં. જેની ઇન્દ્રિયો જેમ ફાવે એમ હાલે એને હરિદાસ કેમ કહેવાય. એટલે પરતક મન નિજ મનને એમ કહે છે કે તું ઉયો જા. ત્યારે નિજ મન એને કહે છે કે નિજ મન કહે તું નરેશ નહીં, અને કાલી નકીજે વાત ખરી પડે તે ખમશે જેની માથે જાત. નિજ મન કહે છે કે મૂર્ખના સરદાર, મને નગરમાંથી બહાર કાઢવાની વાત કરે છે, પણ તું કાંઈ આ નગરનો રાજા નથી, કાલી વાત કરીશ નહીં, ખરી પડે તે ખમશે. જેને ખમવાની તાકાત હશે એ ખમી વાળશે. જ્યારે ખમવાનો અવસર આવશે ત્યારે એ બધું ખમી લેશે. જે જાતવાન હોય એ ખમી જાણશે, મને તું આ નગરમાંથી બહાર કાઢનારો કોણ, મેં નીકળું તારો કાઢ્યો. મોટી મોટી વાત કરી માગે, જાત કારણ નવ જાણીએ ન માટી પણું પડ્યું મેદાન, એહ અંજસ નવ આણીએ નિજ મન નર નિદાન. ત્યારે પરતક એમ કે છે કે જાત બાતની વાત ન કરીશ, હું જાતિવાન છું તું જાતિવાન નથી એમ કે છે. એટલે જાતનું આમાં કારણ કાંઈ નથી. માટીપણું તો મેદાનમાં આવ્યું તે કહેવાય, માટીપણું તો મેદાનમાં પડ્યું માટે ઝાઝુ ડાપણ કરી માગે છે એમ પરતક મન નિજ મનને કીધો. નિજ મન કે મન મેલીએ હાલવું પોલે હાથ. નિજ મન કહે છે કે ડાપણ કરી માં પોલે હાથે હાલવાની વાત જવા દે,
શિષ સાટા ની સાહેબી વેર વડા ને સાત. મોટા સાથે વેર છે એ તો માથું જવાની વાત કરે છે. તું નક્કી તું મરવાનો થયો છો કે માટે ડાપણ નો કરીશ. હું કહું એમ તું કરે. નિજ મને પ્રકાર કર્યો પરતાક. હું કહું એમ કરે. પરતક બોલે છે કે નિજ મારી આગને મરે જો જીવવું હોય તો. બે ખરેખરી હવે આંટી પડી છે. મન તે દેહ દોરગમાં કર્યા અને રાકાજ પ્રભુ તણા પ્રતાપ શું રહે ન તોરું રાજ. હવે નિજ કહે છે હે મન તે આ શરીરમાં રહી અને બહુ ખરાબ કામ કર્યા છે. મન તે શરીરમાં રહીને કેવળ પરનારીના ચિંતન કર્યા છે. હે મન તે આ શરીરમાં રહીને હરિચિંતન કરવાને બદલે પ્રભો સ્મરણ કરવાને બદલે હે મૂરખ તે કેવળ પરધનનું ચિંતન કર્યું છે. તે ચોરી કરવાના સંકલ્પ કર્યા છે. તે વ્યભિચાર કરવાના સંકલ્પ કર્યા છે. તે ખૂન ખરાબાના સંકલ્પ કર્યા છે. તે કોકને હેરાન કરવાના સંકલ્પ કર્યા. તે મન તે ઘણાનો વિશ્વાસઘાત કર્યો છે. ઘડીકમાં તું કાંઈ ફરતું ફરે છો તે ભગવાનમાં કાંઈ પણ વાસ કર્યો નથી. માટે તે બહુ ખોટું કર્યું છે. મન તે દેહ દોરગમાં કર્યા અનેરા કાજ પણ પ્રભુ તણા પ્રતાપ શું રહે ને તોરું રાજ. હવે ભગવાનના પ્રતાપથી તારું રાજ હું રહેવા દેવાનું નથી. નિજે હરિનો આશ્રય લીધો. પરમાત્માની એને પીઠ લીધી છે. હવે એને વાંધો નથી. જે માણસ હંમેશા હરિને હારે રાખીને જગતમાં હાલે એને હરિ કાયમ ચાલે. એને કોઈ દિવસ વાંધો ન આવે. પણ જીવની એ કઠણાઈ છે કે જગદીશને છોડીને ડાપણ કરવા જાય છે એમાં ડટાઈ જાય. કાયમને માટે હરિને હારે રાખવા. હરિવરને હેઠા મેલવા નહીં હૈયામાં રાખવા. પણ આ વાત વાત જેવડી નાની નથી બહુ મોટી છે. એ બિચારા જીવને એને ગતાગમન મળે એટલે ભગવાનને મેલીને આપડાપણમાં દોડ્યા જાય ને છેવટે હેરાન થાય. નિજ કહે છે કે મન પ્રભુ તણા પ્રતાપશી રહે ન તોરું રાજ. હરિના પ્રતાપથી તારું રાજ રહેવાનું નથી. હું રહેવા દેવાનું નથી. પણ પ્રતાપ પરમેશ્વરનો મારો નહીં. કેટલી સુંદર વાત કરે. કાયમને માટે માણસ હંમેશા વાત કરતા શીખે. વાતે વાતમાં પ્રભુને બતાવે પોતાને નહીં. પરંતુ દુર્ભાગ્ય છે જીવના એ પોતાને બતાવે. હું આમ કરી નાખીશ, મેં આમ કર્યું, હવે હું આમ કરવાનો. પણ એમ કોઈ દી ન બોલે પ્રભુની દયાથી આ મારાથી આટલું થયું. મને પરમાત્માએ નિમિત્ત બનાવ્યો, આટલું કર્યું તો ભગવાને, હું તો નિમિત્ત માત્ર. આવું તો બોલતો જ નથી કોઈ. પોતાને મોટો માને, પોતાને મહાન સમજે, પોતાની વડાઈ ગાયા કરે. અને આ મન નિજ મને એમ કહે છે કે હરિના પ્રતાપથી તારું રાજ્ય નહીં રહેવાતું. કાયમ કહો પ્રભુની મરજી હશે એમ થશે. બસ આવું બોલતા રહેવું. ભગવાનની મરજી હશે એમ થશે. એણે ધાર્યું હશે થશે. એના પ્રતાપથી શું ન થાય એમ કહો. પરમાત્માના પ્રતાપથી આપણે શું ન કરી શકીએ? બધું જ કરી શકીએ. કાઢો કાયા કોટથી મનવા મૂળ ઉખેડ તસ્કર રાયના તખતમાં પ્રજા પામે બહુ પીર. નિજ કહે છે કે હે મન મૂરખ તને આ કાયા કોટથી હું બહાર કાઢું. તારા મૂળિયા ઉખેડી નાખો. કેમ જે નગરનો રાજા ચોર હોય એના રાજ્યમાં પ્રજાને કાયમ પીડા થાય, કોઈ દી સુખ ન થાય. ખુદ રાજા ચોર એમાં પ્રજા સુખ ક્યાંથી પામે? માટે હે મન તું ચોર છો મૂર્ખ છો. માટે તારા રાજ્યમાં કોઈ દિવસ પ્રજાને સુખ થાય એમ નથી. અને મન બહુ લુચ્છું છે. માણસ માત્રને હેરાન કરનારી કોઈ ચીજ હોય તો એ મન છે.
જીવ માત્ર ને હેરાન કરે. ઘડીકમાં મન મેળે ચડે, ઘડીકમાં મન ઘાસ વાઢે, ઘડીકમાં મન ભગત બને, ઘડીકમાં એનું એ જ પાછું ઠગત બને. ઘડીકમાં એ કેટલી સુંદર વાત કરે અને ઘડીકમાં એના ઘાટ તો કોઈની કીધા જેવા ન હોય. ઘડીકમાં એ મન એકાંતિક થઈ જાય અને ઘડીકમાં એ મન વ્યભિચારી પુરુષો કરતાય ઉતરી જાય. ઘડીકમાં એ દાનેશ્વરી થઈ જાય, ઘડીકમાં કોકનું લઈ લેવાની વાત. મન અનંત પ્રકારનું ફેરફાર વાળું છે. મનને ફરતા વાર લાગતી નથી, ફરી જાય, તરત ફરી જાય. એટલે આ મનને જીતવું એનું નામ કહેવાય મન ગંજન. મનને ગંજી નાખવું, મનને પાછું પાડવું, એને દબાવવું, એનો પરાજય કરવો, એ આ મન ગંજનની કથા છે. અને શાસ્ત્રમાં એમ લખ્યું છે કે જેણે મન જીત્યું એણે જગત જીત્યું. તકલીફ એ છે, આખું જગત માણસ જીતી શકે પણ પોતાના મનને ન જીતી શકે. અને મન જીતવા માટેની અતિ સુંદર જો કોઈ કથા હોય તો એ આ મન ગંજન કથા છે. એટલે સ્વામી કહે છે કે આ કથા સાંભળે એ મનને જીતે, એને ઘણો લાભ થાય. બોલે છે કે તસ્કર રાયના તખતમાં, નીજ કહે છે પ્રતક, તસ્કર રાયના તખતમાં પ્રજા બહુ પીડા પામે, માટે તું બહાર નીકળ નગરમાંથી. મોંઘો દેહ મનુષ્યનો મળે ન મૂલ ને માટ, હરિ ભજન વિન હારિયો દુર્મતિ વાળીડા. નીજી એમ કે છે હે મન, ધિકાર છે તને, હે દુષ્ટ તને ધિકાર છે. કેમ જે જે દેહને દેવતાઓ ઈચ્છે છે, જેને મોટા મોટા ઋષિ મુનિઓ વખાણે છે, એવા માનવ શરીરને પામીને હે નરાધમ, તે કાંઈ મોક્ષનો ઉપાય ન કર્યો. તે તારા કલ્યાણ માટે કોઈ પણ પરિશ્રમ કાંઈ ન કર્યો, ખાઈ પીને ખાટ્યો, બસ આત્મકલ્યાણની વાત ચૂક્યો. ભવાટવીમાંથી આત્માને બચાવવાને બદલે લખ 84ના ઊંડા ઘોનામાં ઉતારી દીધા. જન્મ મરણના ફેરામાંથી નીકળવાને માટે હજારો જન્મના ફેરા ત્યાં ચડાવી દીધા વધારા. હરિ ભજન વિન હારિયો, મનુષ્ય દેહને હારી ગયો, હરિ ભજન વિન, પ્રભુનું ભજન ન કર્યું, નારાયણને ન સંભાળ્યા. હાથમાં બાજી હતી પણ ખરેખર ખરેખર એ જીતેલી બાજીને હારી ગયો. જીતી બાજી ગયો હારી રે, મનુષ્ય તન પામી. જીતી બાજી ગયો હારી રે, મનુષ્ય તન પામી. જીતી બાજી હારી ગયો. મૂરખ ન ગયો સાધુ પાસે, બેઠો ખળમાં બારે માસે. ખળ પુરુષોમાં 12 મહિના બેઠો, પર દારા લાગે પ્યારી રે, મનુષ્ય તન પામ. બહુ કુકર્મ કર્યા હે મન, તે બહુ ગુંડાઘાટ કર્યા છે, બહુ ખરાબ સંકલ્પ કર્યા આજ દિવસ સુધી. હવે હરિને સંભાળ, નીકળે નગરથી બહાર, નહીતર હરિ ભજન બિન હારિયો, મોંઘો મનુષ્ય દે, યુગોના યુગ સુધી તપ કરવામાં આવે ત્યારે મનુષ્યનો દેહ મળે. સત જન્મ તપસ્તપ્તો જન્મેદમ ભારતે ભવેત. 100 જન્મ સુધી તપ કરે ત્યારે એને ભારત ભૂમિમાં મનુષ્ય જન્મ મળે. 100 જન્મ સુધી તપ કરે અને આવા મનુષ્ય જન્મને હરિ ભજન બિન હાર્યો, પરમાત્માની ભક્તિ વિને હાર્યો, ભજન કર્યું નહીં. વિચાર કરો આપણે શું કર્યું. દુર્મતે એને દુર્મતી કીધો, તે દાટ વાળી નાખ્યો, કે બહુ ખરાબ કામ કર્યું. ઘણા માણસ સવારે ઘડીક ભજન કરે, ઘડીક સાંજે કરે અને મનમાં એમ માને કે ભજન તો અમે કરવી જ છીએ ને, એને ભજન ન કહેવાય. રાત્રિ દિવસ જ્યારે આદરો ત્યારે ભજન કર્યું કહેવાય, અખંડ ભજન કરો ત્યારે ભજન કર્યું કહેવાય. ગુણાતીતાનંદ સ્વામી એમ કહેતા કે જીવ તો વાસનામાં ધગી ગયો, યુગો યુગથી વિષય ભોગવી ભોગવીને વિષય વાસના વાળો ધગી ગયો છે, કે એ કાંઈ થોડા ઘણા ભજન ઠરે એમ નથી. સ્વામી કે હજારક મણની લોઢાની લોઢી, પછી ખર્યા ખરી તપાવ્યું હોય ત્યારે બે ચાર બેડા પાણી રેડે, કઈ લોઢી ઠરે ખરી? તાળે તાળ કરતું પાણી બધું ઉડી જાય બળીને. પણ એવી લોઢી ધગી હોય ને એને જો ઠારવી હોય તો ગંગા જેવો મોટો પ્રવાહ હેલો જતો, એમાં મોટો જબર ઊંડો ધરો હોય, એ ધરામાં એ લોઢી નાખે તો સ્વામી કે 15 દિવસ સુધી તો ઉફાળા મારે પાણી બળીને, પછી માન ઠરે. એમ આ જીભ ધગી ગયો છે, એ કાંઈ હાંજ સવાર થોડું ઘણું ભજન કર્યું એ તો સાટા ઉડાડ્યા કહેવાય એના માથે. એમ કાંઈ વાસના બળે ને કલ્યાણ થાય એવી આશા તો રાખવી જ નહીં. કલ્યાણની આશા રાખો રાત્રિ દિવસ ભજન કર્યા પછી, રાત્રિ દિવસ હરિનું ચિંતન કર્યા બાદ કલ્યાણની ઈચ્છા રાખો. હરિ ચિંતન કરવું નથી, સતત માયાનું ધ્યાન થાય છે અને મોક્ષની વાતો કરે છે, એને બિચારાને મોક્ષ શું કહેવાય એની સપને ખબર નથી. હા તો મોટા સાધુની વાતો સાંભળીને મોટા સાધુએ ઓલ્યા છોકરાને જેમ પેંડામાં ટીકડી દઈ દે એમ દઈ દીધી છે, આ પેંડો ખાઈ જા. પણ માલિક ટીકડી છે, મંદિર આવજે વ્યવહારે સુખ્યો થાય ને ભગવાન તારું કલ્યાણ કરશે. પણ કલ્યાણ કરશે ખરા ઠાકોરજી, પણ આ જન્મે કરે એની શું ખાતરી? 50 જન્મ પછી કલ્યાણ નક્કી. ભગવાનને કઈ આપણી બહુ ઉતાવળ નથી, પરમાત્મા કઈ આપણા વિના અક્ષરધામમાં ત્યાં હેઠા નથી પડી જતા કે આપણને એમના વાસના વાળા હડેલા બગડેલા ન્યા લઈ જઈને ખડકી નાખે. ન્યા કઈ થોડી ખાતરની ઉથરેટી કરવાની, ન્યા તો મુક્ત કોટીના પુરુષોને ભેળા કરવાના, જેનું મન મોહનવરની મૂર્તિને મૂકીને ક્યાંય ન જાય એવો હોય અક્ષરધામમાં જાય. ધ્યાન દેજો, બીજા બધાને જન્મ જ આવે, ભગવાન લઈ જાય ને તો એ ના ટકે નહીં, રહેવાય જ નહીં એને. એકવાર ભગવાન સ્વામિનારાયણ અલોયા ગામ ઉપર કૃપાદૃષ્ટિ કરી અને ગામના કેટલાક જીવને અક્ષરધામમાં મોકલી દીધા હતા, પણ ત્યાં કોઈ રહ્યું નહોતું, બધા પાછા આવ્યા. કેમ અક્ષરધામમાં જવાય? અક્ષરધામની વાતો કરવી બહુ હેલી છે, કોઈ હાચો કેનારો મળ્યો નથી ને એટલે અક્ષરધામ હાવ ભાજી મૂળાના ભાવમાં ખપે. તમારો એક પગ અહીંયા છે ને એક ન્યાજ, અમે અહીંથી મારીશું ધક્કો ન્યાજીને પડશો, ન્યાજીને પડશો કે વચ્ચે ફહાઈ જાય એ તો ભગવાન જાણે. કારણ કે એક પગ આયા ને એક ન્યાત વચ્ચેથી ભાંય જ જાય ને. માટે મોક્ષ મેળવવો હોય એ ભજન કરે, ભજનમાં ચૂકે નહીં. અમુક અમુક ગામડે એટલું બધું અમુક ભક્તો ભજન કરે છે, ગ્રહસ્થ હોવા છતાંય એટલું બધું ભજન કરે, આપણને એમ થઈ જાય કે હોઉં ધન્ય છે આને. અને આપણે તો ગામના બજારે પેટલે ઓટલે બેવામાંથી ઊંચા આવતા નથી, અને અક્ષરધામની વાત તો ખિસ્સામાં લઈને ફરીએ છીએ. એક ખિસ્સામાં અક્ષરધામ ને બીજા ખિસ્સામાં બાકસ બીડી, અને કહીએ કે અક્ષરધામમાં જવું છે, ત્યાં તે હું ખેતર જવું છે, અક્ષરધામ તે હું પાદરમાં છે, અક્ષરધામ બહુ છેટું છે, ત્યાંથી 1,00,000 લોઢાનો ગોળો નાખો પૃથ્વી ઉપર આવતા વાયુને લહેરખે ઘસાતો ઘસાતો અહીં આવતા રજ જેવડો રેક કેમ, એટલું અક્ષરધામ છેટું છે. 5 દિવસ બાર ગામ ગયા હોય તો બૈરું છોકરા હાંભેર હાંભેર જ કરે, એ શું અક્ષરધામમાં જાય? જેને ભગવાન વિના ક્યાંય હેત નથી એ જ અક્ષરધામમાં જાય, બીજો એકય ન્યા જતો નથી. ભગવાન સિવાય જેને બીજે જરાય પણ વાસના રહી એને જન્મ મરણ આવે આવે ને આવે, જો આ શાસ્ત્ર સાચા હોય તો, અને શાસ્ત્ર ખોટા હોય તો કલ્યાણ થઈ ગયેલું છે હવનું, તમારું નહીં આખી દુનિયાનું થઈ ગયેલું છે. वो गरीब भगत मने के मारु कल्याण थई गेलु छे, हूँ तो एने कहु तारु कल्याण तो 7-8 जन्म पहला नु थई गेलु छे, तने खबर ही नहीं, तारु थई गयो 7-8 जन्म पहला नु, पण आ जन्म मरण चालू छे। मूर्ख ने शू कहू, कल्याण कोने कहवाय, केम कल्याण थाय, शू शास्त्र कहे छे, एनी कोई गतागम नहीं, आखी जिंदगी पाड्यु सारी मने पाणी वाळ्यु अने के कल्याण थई गयु। कोने कल्याण कहवाय? भगवान शिवाय संकल्प न थाय, परमात्मा शिवाय क्या प्रेम न रहे त्यार कल्याण थयु कहवाय। कल्याण नी वात उठाव हेली छे, सां सवार हरिगुण गाओ शांति थी, 2 कलाक 3-3 कलाक प्रभु नु भजन करो, ध्यान धरो, नवरा होय तोय नारायण ने संभारता नथी, अने कल्याण नी वात करे, नवरा होय तो भजन न करे, तो पछी काम होय तो क्यांथी भजन करे, कहो। એટલે કે છે, ઘરી ભજન બિન હારિયો દુર્મતી વાળી ડાટ, પરમાત્માના ભજન વિના શરીર હાર્યો, માનવનું શરીર સ્વાર્થ તારો સારિયો, હારિયો હીરો હાથ, નિકળ હવે તું નગરથી સંગ લઈ તોરો સાથ, તારો સાથ લઈને ભાગ્ય, આટલા આટલા જન્મ થયા, હે મન મૂરખ, તે જીવાત્માને કાયમ ને માટે પ્રભુના રસ્તેથી પાછો વાળ્યો છે, તે તારો સ્વાર્થ ચાર્યો, તારે વિષય ભોગ ભોગવવા છે, તને નારી વાલી લાગે છે, તને પૈસા બહુ ગમે છે, તને છોકરા હૈયામાં ખૂટી ગયા, તને ઘર બાર અતિશય ગોઠી ગયા છે, બહુ વાલા છે, એના વિના રહેવાય નહીં, એને સંભાળ્યા કરે, જોયા કરે, ખેતરવાડી બહુ વાલી, ઘણા ડોહલા હાલે નહીં, ભાળે નહીં, સાંભળે નહીં, તો લાકડી લઈને ઠગુક ઠગુક ખેતરે આંટો મારે, તેની શાંતિ થાય, પડે આખડે ભરાય તોય ન્યા જઈ જયા વગેરે છૂટક્યો નહીં। એક ભાભો મેં જોયેલો, આવ જૂના ગાભા જેવો થઈ ગયેલો, પણ વાડીએ રોજ જાય, છોકરા વઢે બધાય વઢે, પણ એ વાડીએ જાય ને આમ વાડી જોવે તેની શાંતિ થાય। એક દી તો કીધું ડોહાને, તમારે હું વાડીએ ડાટી છે, મને કે એ વિને મને શાંતિ ન થાય, વાડીએ જાઉં તારે અને વાડી જોઉં તો એ શાંતિ થાય, એ પહેલાં શાંતિ ન થાય, વિચાર કરો, આવડો આ તે કેમ અક્ષરધામમાં જતો હશે, એની શાંતિ જ થતી નથી, માટે અક્ષરધામમાં જાવું ખરેખરા તૈયાર થાવ, આપણા હાથની વાત છે, નથી જવાય એવું નથી, જવાય એવું છે, બહુ ભગવાનની કૃપા છે, મનુષ્ય તન છે, રૂઢો સત્સંગ છે, સર્વોપરી ઉપાસના છે, કાંઈ તકલીફ જેવું છે નહીં, શિક્ષાપત્રી જેવું ચોખ્ખું શાસ્ત્ર છે કે આ કરવું આ ન કરવું આ કરવું આ ન કરવું, એવું ભગવાને તારવી દીધું, 350 શાસ્ત્રનો સાર 212 શ્લોકમાં હમાવીને હાથમાં દીધો આપણને, આ પ્રમાણે રહેજો, એ પ્રમાણે તો કરવું નથી, અને જવું અક્ષરધામમાં બીડીઓ પીવી સાયું પીવી આડી અવળી બધી કોઈ નજરું કરવી અને હરી ફરીને પાપ બધા કરવા અને વળીધામમાં જવું, એ ન્યાતે હું બધા ડાકુ ભેગા કરવાના છે, ત્યાં બધા વાસનાવાળા હડિયલ બધા ભેગા કરવાના છે, બાયડી છોકરા વિના રહેવાતું નથી એવા અક્ષરધામમાં હું ખડકવાના છે ત્યાં કાંઈ, માટે વિચાર કરવો, થાવ દાદા ખાતર જેવા, પર્વતભાઈ જેવા થાવ, અક્ષરધામમાં જવું હોય તો એવા થાવ ને, ત્યાં શરીર પણ હોય તો એવો તો વેંત નથી, એક કઈ અક્ષરધામમાં જાવું, લ્યો અક્ષરધામમાં, ઠીક છે, ભગવાન સ્વામિનારાયણ કૃપા કરે ને અક્ષરધામમાં લઈ જાય એની મરજીની વાત છે, પણ આ તો દાદાગીરી કરે, નો કેમ લઈ જાય, લઈ જાય છે, જોજે ને છેલ્લે ખબર પડી છે, મરે તે ખબર પડી છે તું ક્યાં જાશી, તને ક્યાં મૂકે છે તે દી જોજે ને, અત્યારે પડકારા કરીમાં તે શું સ્વામિનારાયણ માટે કર્યું છે, તને અક્ષરધામમાં લઈ જાય, એમ બૈરા છોકરાને ઘર બાર સંસાર માટે જેટલું કર્યું છે એથી ચોથા ભાગનું સ્વામિનારાયણ માટે કર્યું છે, પૂછે એના હૃદયને, બૈરા છોકરા અને સ્ત્રી બધા માટે જેટલો સમય બગાડ્યો છે જિંદગીનો એથી ચોથા ભાગની જિંદગી ભગવાનને માટે બગાડી જ પોએ, જેની માં એનેથી આટલી ઉંમર થઈ પોતાની આખી જિંદગીનો હિસાબ કરે પૈસા માટે ને સ્ત્રી માટે તમે કેટલા ગાઢ સંકલ્પો કર્યા, અને ભગવાનના ગાઢ સંકલ્પો કેટલા કર્યા, ધનનું, નારીનું, છોકરાનું, ઘરનું, ખેતરનું, વાડીનું કેટલું ચિંતન થયું આદિ ઉદી, અને પરમાત્માની મૂર્તિનું કેટલું ચિંતન ભજન થયું છે, અને વિચારે પછી દાવો કરે કેમ કલ્યાણ ન કરો. રાત્રિ દિવસ ભગવાનના સ્વરૂપના ચિંતન કરનારાને ફડફડાટી થાય છે કે નહીં, ભગવાન સિવાય બીજે કાંઈ પણ રંચ માત્ર પ્રીતિ રહી ગઈ, જન્મ આવશે. સ્વામિનારાયણે ચોખ્ખું કીધું કે આખો વડ ઉખડી ગયો હોય પણ એક વડવાય જો પૃથ્વીમાં ચોટી રહી હોય, અમદાવાદનું ત્રીજું વચનામૃત સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, એક વડવાય જો ચોટી રહી હોય તો એને જન્મ આવે. કહેતા એ વડ લીલો રે, એક વડવાય ચોટી હોય તો એ વડલો હુકાય નહીં, એમ બધેથી વાસના તૂટી ગઈ હોય પણ એક જ જગ્યાએ જો વાસના રહી ગઈ હોય તો એ જન્મ મરણ આવે, એમાં છૂટી ગયો નહીં. અને હજી સુધી તો ચાલુ છે જ, અને આપણે જન્મા થઈ ત્યાં બધા બેઠા છીએ, નો જન્મા હોત તો કાંઈ હોત નહીં, માટે હજી સુધી તો જન્મ મરણ ચાલુ છે તમારે ને અમારે બધાને. હવે કદાચ મરીને ફરીને જન્મ ન આવે એ વળી હરીને હાથની વાત છે, અને એ જો એવા ચોખા હશું તો નહીં આવે. ચોખા એટલે ક્યાંય પણ જીવ ભગવાન સિવાય ચોટવો ન જોઈ. તરી તો અહીં હાથ મૂકીને પૂછો ને બધાય, પેલા પાપ તો તપાસો, ઉગમણે શેઢે ને આથમણે શેઢે ને ફલાણી વાડીએ ને રાતે ને દિવસે હું હું ધંધા કર્યા એ તો જોવો. તે શું સ્વામિનારાયણ એકય ધંધો નહીં જાણતા હોય, અને એ ધંધા કર્યા છે એના પ્રાયચિત કેટલાય કર્યા છે, કેટલાનું ચોરી લીધું છે, કેટલી ખરાબ દ્રષ્ટિ કરી છે, કેટલો લોભ રાખ્યો છે, કેટલો ક્રોધ કર્યો છે. ગાયુંના સરવાળા કરો, આદી વધી ગાયું કેટલી બોલ્યા એ તો ટોટલ મારો. અને ભૂંડા સંકલ્પની વાત તો જવા દો, ભગવાન વિનાના ભૂંડા ગાઢ સંકલ્પ તો કોઈ પૂછતું નથી, પણ ભૂંડા કર્મની તો વાત કરો, એ તો આપણે જાણીએ ને, કોઈ બીજો થોડો જાણે. કેવળ દંભ કરવાથી શું અર્થ છે, જાજા માણસ દંભ કરે છે, હૈયું તો એનું ઉકળીને હા કહેતું હોય, ભગવાનને મોઢું દેખાડે જેવું નથી મારું ડાસું તે, એમ અક્ષરધામ તો કોરે રહ્યું, એટલા તો મારા પાપ છે. રોય પડો પ્રભુના પગ પકડી કે મહારાજ આવડું ન પડે, પાપ હોય ત્યાં સુધી આંખે ન દ્રવે, કેમ ભગવાન આગળ રોવાય, રોવાતું હોય છે કાંઈ નહીં. રોવે ગોપીઓ એના હૃદય શુદ્ધ થયા હોય ભગવાનની મૂર્તિને જોઈને રડે, ભગવાન આગળ માફી માગે. બાકી તો હાલ્યું, કઈ સિંહના તો ટોળા ન હોય, એમ ભગવાનના ભક્તના ટોળા ન હોય, આ માર્ગ તે હું કઈ હેલો હશે, એ ટોળે ટોળા વાલી નીકળે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જો ને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતું લેવું નામ જો ને, પેલો માથું ઉતારીને મેલો પછી નામ લ્યો. આ હેલી વાત નથી, તો આખી દુનિયા થઈ જાય ને ભગત ન થઈ જાય તો શું કામ કુસંગી રહ્યા ચડધા. અરે પા ભાગની જગત ભગત નથી, બાકી બધા કુસંગી છે. અને જે ભગત થયા છે, તિલક ચાંદલો કરે છે ને કંઠી પહેરે છે ને, એમાંય કેટલાય નાસ્તિક છે. ભક્તિ કરે છે અને સત્સંગી કહેવાય છે એમાં શિક્ષા પત્રી કેટલા શ્લોક છે એની ખબર નથી, તો પાળતા તો શું હશે, પોતાના વર્તમાન શું છે એની ખબર નહીં, પાંચ વર્તમાન હોય ને એની ખબર નહીં, કહેવાય હરિભગત ના કોણ કે. ગોપાલ સ્વામીને પ્રશ્ન પૂછો, સ્વામી સત્સંગી કોને કહેવાય, સત્સંગી થયો કોને કહેવાય. તારે સ્વામીએ વાત કરી, સ્વામી કે સત્સંગ થયો એને કહેવાય કે જ્યારથી કંઠી બાંધી અને ભગવાનની પૂજા કરતો થયો ત્યારથી એનું નામ સત્સંગી પડ્યું. પણ એ તો એવું એમ કહીને દાખલો દીધો. શેનો દાખલો દીધો સ્વામી કે, કુંભાર હોય એ માટીનો પીંડો કરી અને સાકડા ઉપર સડાવે ત્યાંથી એનું નામ માટલું પડ્યું. પછી કુંભારને તમે પૂછો તો એ કે માટલું બનાવવું છે એમ કે, એનું નામ માટલું પડ્યું. પણ એ માટલું ઉતરે પછી એને ટીપે પછી નિભાડામાં નાખે એમ ઘણું કે એના ઉપર બીજું ત્રીજું થાય ત્યારે એ માટલું થાય, પાકું થાય, એમાં પાણી રહે ને પાણી ટાઢું થાય ને લોકોને સુખ થાય. એમ કંઠી બાંધી પૂજા કરતો થયો, ત્યાંથી સત્સંગી તો થયો, પણ એમનામ ભગવાનનું ભજન કરતા કરતા જ્યારે એને પોતાના આત્મામાં પરમાત્માનું સાક્ષાત દર્શન થાય ત્યારે એ સત્સંગી નીવડ્યો કહેવાય, થયો કહેવાય, ત્યારે એ સત્સંગી થયો. અને જ્યાં સુધી આત્મામાં પરમાત્માના દર્શન નથી થયા ત્યાં સુધી એ સત્સંગી થયો નથી, એમ ગોપાલ સ્વામી કહેતા અને ભગવાન સ્વામિનારાયણની વાતનું પ્રમાણ આપતા. સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા કે હંમેશાને માટે તમે જ્ઞાન યજ્ઞ કરતા રહેજો, અને જ્યારે યજ્ઞ કરનારાને જેમ યજ્ઞ નારાયણ દર્શન દે તેમ, યજ્ઞ નારાયણ જ્યારે દર્શન દે છે યજ્ઞમાંથી પ્રગટ થઈને ત્યારે યજ્ઞ પૂરો થયો કહેવાય. એમ જ્ઞાન યજ્ઞ કરનારાના અંતરમાં આત્મામાં જ્યારે પરમાત્મા દર્શન દે, ભગવાન દર્શન દે, ત્યારે એને એમ સમજી લેવાનું કે હવે મારો જ્ઞાન યજ્ઞ પૂરો થયો. એમ જ્યારે આત્મામાં પ્રભુ દર્શન દે ત્યારે એને સત્સંગ થયો કહેવાય. ત્યાં સુધી એને સત્સંગ કરવાનો બાકી છે, વિચાર કરો, પછી જ એને સત્સંગી કહેવાય. ત્યાં સુધી તો સત્સંગી કહેવાય નહીં, એનું નામ પડ્યું ખાલી સત્સંગી. સત્સંગી કેવળ એનું નામ પડ્યું. આયા માણસો વિચાર કરે કે મને કેટલો સત્સંગ થયો છે, મન આપણું કેવું છે, કેવા એ ઘાટ કરે છે, શું સંકલ્પ કરે છે. એટલે મનુષ્ય દેહ ને મહા મોંઘો, મોંઘો દેહ મનુષ્યનો મળે ન મૂલ્ય ને માટ, હરિ ભજન બિન હારિયો દુર્મતિ વાળી ડાન, સ્વાર્થ તારો સારિયો ન હારિયો હીરો હાથ, નિકળ હવે તું નગર થી સંગ લઈ તોરો સાથ. માટે નીજ એમ કે છે કે હે મન મૂરખ, તે બહુ ખરાબ કામ કર્યા છે આ નગરમાં રહીને, માટે તું હવે આ નગરમાંથી તારો તમામ સાથ લઈ નીકળી જા. જે જે તારા સંગાથીઓ છે, તારી સહાય કરનારા છે, એવા બધાય તારા જે મિત્રો છે, કામ ક્રોધ લોભ મોહ મદ આશા તૃષ્ણા અહમ મમત્વ આ બધું લઈને હાલતો થાય, તારી કોઈ જરૂર નથી આ નગરમાં. કહે મન કેમ કાઢી શકે, પંચ જો ધામ જ પાસ, ટકે નહીં પગ તોહરો ઘાલીશ મુખમાં ઘા. ત્યારે મન કે છે કે હે જીવ ડાપણગરીમાં, મને નગરમાંથી બહાર કાઢનાર તું કોણ, તું મને કેમ કાઢી શકે, મારી આગળ 5 યોદ્ધાઓ છે, આ યોદ્ધાને જ્યારે હું તારી સામે લડવા મોકલીશ ત્યારે તારા ટાંટિયા દૃશ્ય. ભલ ભલાને આ 5 યોદ્ધાઓએ પછાડ્યા છે જગતમાં, કોઈને જવા નથી દીધા ક્યાંય આડાવાળા. 5 યોદ્ધા રાખું છું, એક નહીં, બે નહીં, 5. મોઢામાં 3 લઈશ તું, તારો પગ નહીં ટકે મને બહાર કાઢવાની વાત કરે છે તે. અને ખરેખર જ્યારે જીવ હરિને શરણે જાય, ભગવાનને મળવાની તૈયારી કરે, ત્યારે આ 5 યોદ્ધા એને નડે છે, આડા આવે છે, આતરે છે ને વરે. ભગવાન પાસે ક્યાંથી જતો હતો, ભગવાન પાસે પગવા ન દે, છેવટ છેલ્લે પગથિયે જ પાડે, પ્રભુ પાસે જવા ન દે, પાડી દે. માયા બહુ જબર છે, માયા મોહનને મળવા દેતી નથી. ખરેખર ભગવાન જ્યારે એનો હાથ ઝાલે ત્યારે એ ભગવાન પાસે જાય. અને ભગવાન ક્યારે હાથ ઝાલે, અતિશય દ્રઢ શ્રદ્ધા હોય, અતિશય અહિંસા ધર્મ હોય, અતિશય આત્મનિષ્ઠા પક્વ કરે, અતિ દઢ બ્રહ્મચર્ય પોતે પાળે, અને અતિ દઢ વૈરાગ્ય હોય, આ 5માંના હોય, ત્યારે ભગવાન એનો હાથ ચાલે, ત્યારે ભગવાન એની ઉપર કૃપા કરે. એ પહેલા પરમાત્માની કૃપા થતી જ નથી. વચનામત સારંગપુરનું 11મું, પછી કૃપા થાય છે, અને પછી આત્યંતિક મોક્ષ થાય તો ભગવાન હાથ ચાલે. અને ભગવાન જ્યાં સુધી હાથ ન ચાલે ત્યાં સુધી એને માથે વિઘન જાય. છેલ્લે પગથિયે છેવટ ઉલાળ નાખે એને, માયા મૂકે નહીં. જબરજસ્ત છે માયા, બહુ જબરું બળ છે. માયા નગણી ઠગણી ભારે, કેતા તે ના આવે પાર. માયા નગણી ઠગણી ભારે, કેતા તે ના આવે પાર. ચૌદ લોકને ચાવી રે નાખે, એક પલક મોજાર. જીવ તું બ્રહ્મરસ ભોગવ નારસિદ્ધને, માયા નો ખાસ માં. ચૌદ લોકને ચાવી નાખે, એ જેવી તેવી ને દે. એની પાસે અપાર યોદ્ધાઓ છે. મન માયાનું છે, પાંચ નહીં, આમાં તો પાંચ લખ્યા. બાકી માયા આગળ તો બહુ જબરા યોદ્ધાઓ છે, જે જીવને પાડી જ દે, ગમે તેમ કરીને પાડી દે, ગમે એટલી કળા વાપરીને પણ પાડી દે, એવી એ જબરજસ્ત છે. અને એમ કહ્યું કે નારદ શિવ સન કાદિક હાર્યા, તો તું કોણ બિચાર. ભલ ભલા મોટા મોટા ને એને પછાડ્યા, તો તું કોણ. નારદજી જેવા પરાશર બધા એને પકડ્યા, તો તું કોણ. વિચાર કર કે માટે મન જીતું, ભગવાનની મૂર્તિમાં એને રાખવું, એ જેવા તેવાનું કામ નથી. એ કઈ વાત જેવડી વાત નથી. અને એ કઈ બેઠા બેઠા ને કઈ કર્યા વગર થઈ જાય એવું એ નથી. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ ગણી જાય, પણ તે આગળ કોઈ ટકવા રહેવાન પાવે. મારી આગળ પાંચ યોદ્ધા છે, વિચાર કરજો. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, પાંચ યોદ્ધા છે, મનના યોદ્ધા છે. એ જીવની સામે ટકરાય છે. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, એક એકમાં અપાર તાકાત છે. જીવને હરિના સ્વરૂપમાંથી પાડે પાડે ને પાડે. મનના યોદ્ધા છે. પરમાત્માના સ્વરૂપમાં મન જોડીને બેઠા હો, સારો શબ્દ સંભળાય તો મન ખહે ત્યાંથી. ભગવાનની મૂર્તિનું સુખે ચિંતન કરતા હો, જો કંઈક સારા સ્પર્શ અડે, સ્પર્શની ભાવના થાય, ત્યાં ચિત્ત જાય, તો ભગવાન ભૂલાય ભૂલાય ને ભૂલાય. વળી રસ રસાસ્વાદનું ચિંતન હૃદયમાં થયા કરે. કેમ હરિ પાસે રહે જીવ? ગંધ કા નાક એને આડોળો લઈ જાય, ભગવાન પાસે કેમ રહે? વિચાર કરો. ગમે એમ કરીને પ્રભુ ભૂલાવે, ભગવાન ભૂલાવે એમના માયા. વચનામૃત પહેલામાં શ્રીજી મહારાજે કહ્યું કે પ્રભુ ભજતા જે આડું આવીને આવરણ કરે એમના માયા. માયા શું કહેવાય? માયા કોને કહેવાય? એ થોડું શિંગડા પૂંછડા વાળું કોઈ જનાવર છે, છીંધી દેવાય કા માયા? માયા સ્ત્રી છે? ના ના. માયા ધન છે? તો કે નહીં. કોણ માયા? ભગવાન ભજતા જે આડું આવે માયા. ગણો કોને માયા કહેવાય, ગણવા માંડો. એક ભગવાન શ્રીહરિની મૂર્તિ સિવાય અને મૂર્તિના સંબંધ વાળી જે વસ્તુ છે, સાધુ છે, મંદિર છે, પ્રસાદીની વસ્તુ છે, જગ્યા, આ સિવાયની તમામ માયા છે. અને એ જે યાદ આવે એ માયા. અને જ્યાં સુધી માયામાં છીએ ત્યાં સુધી માયા તર્યા કેમ? વિચાર કરો. માટે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પાંચમાં ચિત્ત ન ખેંચાય તો સમજીએ માયા તર્યા. મનના પાંચ યોદ્ધા છે, એને જીતે ડાયો માણસ. પણ બલ ભલા ઢળી પડે છે, બલ ભલા આમાં લેવાઈ જાય છે. કેટલી શબ્દની વાસના હોય છે. અરે આજકાલ આ કોમેન્ટ્રી સાંભળવા માણસો રાત દિવસ કાને રેડિયો ડાળી રાખે છે. સાંભળતા સાંભળતા માણસ ખાવાનું ભૂલી જાય છે. દરજી કોમેન્ટ્રી સાંભળતા સાંભળતા ગાંડો થઈ ગયો. લુગડા શિવાના પડ્યા મેલીને ઊભી બજારે દોડ્યો, 6-4 6-4 કરતો કરતો ખસી ગયો. 2-4 શોટ દીધા ત્યારે માન ઠેકાણ આવ્યું. શબ્દ વિષય ફિલ્મી જગતના ગીતો, સારી સારી શ્રૃંગારિક રસવાળી વાતો માણસ સાંભળ્યા કરે, લોક ડાયરે સાંભળવા જાય, પોતાના વખાણના શબ્દો કેટલા પ્રિય લાગે. સ્ત્રીના શબ્દો એના હૈયામાં ખૂંટી ગયેલા હોય. એટલે જીવને આવી બચારાની કઠણાઈ છે. વળી અનંત પ્રકારની હૃદયમાં શબ્દ સાંભળવાની ઈચ્છા થયા કરે, શબ્દો મીઠા લાગે, એમાં ભગવાન ક્યાંથી સાંભળે. કહો, નાના છોકરાના શબ્દો મને બહુ પ્રિય લાગે. છોકરું દાડીને આવીને ખોળામાં બેહીને બાભા કા બાપા એમ કે તો બાબાને આખા હૈયામાંથી રસની ધાર થાય, આનંદનો ઉભરો આવે. અને વાસના કહેવાય, વાસનામાંય ખબર નથી પડતી ગણાય. સત્સંગ કરતા કરતા વાળ બધાય ધોળા થઈ ગયા અને મંદિરના પગથિયા ઘહી નાખ્યા, પણ શું વાસના કહેવાય, શું ભગવાનનું સ્વરૂપ કહેવાય અને શું ભજન કહેવાય એની ખબર પડી નથી ગણાય. કાંઈક મરી ગયા. કોઈ દિવસ એને નિરાતે શાંતિથી સત્શાસ્ત્ર વાંચ્યા નથી અને સાચા સાધુનો સમાગમ કર્યો નથી, અને કર્યો છે તે એને કીધું એ માન્યું નથી, એની વાત ગળે ઉતરી નથી એને. અને જેથી કદાચ સાચા સાધુ મળ્યા હશે તેથી પોતાને આ વાતનું કાંઈ તાન નહીં હોય, કાંઈ ખબર નહીં પડતી હોય. મોક્ષમાં ભગવાનની કાંઈ બુદ્ધિ કાચી છે, અને બુદ્ધિ પક્વ થયા પછી કોઈ કહેનારું મળ્યું નથી, અને જીવને આપ મળે તો ખબર કાંઈ પડતી નથી. એવો સંગ નહીં, એવો સહવાસ નહીં, એવા શબ્દો નહીં, કેમ આને ભાન થાય કે આમ કલ્યાણ થાય એમ. શબ્દમાં હૈયું દોડે છે. વખાણ કરે તો હારા લાગે, ચોખ્ખું કે માણસ હારા ન લાગે. એટલે શબ્દમાં ચિત્ત ખેંચાય તો એ પડી ગયો એમ સમજી લેવું. વળી બોલે છે, શબ્દ સ્પર્શ પછી સ્પર્શ સુખ છે, એ મનનો યોદ્ધો છે. સ્પર્શ ભાવના થયા કરે છે. સુંવાળા લુગડા, ગાડલા, ગોદડા, ઓશિકા, સ્ત્રી, નાના છોકરા, આના સ્પર્શ કરવા માટે જીવ આકળો હોય, એને અડવાનું બહુ મન થાય. એને વિચાર કરો, અને ભગવાનના ધામમાં જવાનું પાછું હાથ ફેરવવાની તો ઈચ્છા થયા જ કરે. આ વાસના નહીં તાર શું, અને વાસના વાળો વળી ધામમાં જાય. કેસ કોણ એવું, એવું કોણ કે વાસના હોય તો ધામમાં જાય એમ? કયો શાસ્ત્ર બોલે છે બોલો, કોઈ શાસ્ત્ર કહેતું હોય તો કહો. અને વાસના છે કે નહીં એ અહીં જોઈ જવું હોવ ને, પછી કેવું કે મારે વાસના નથી. એક ગામમાં હું ગયો ત્યાં એક બાભા 2-4 છોકરા લઈને આવ્યા, એક આંગળીએ ને બીજું પડખે હાલ્યું આવે ને ત્રીજું પગથિયા બેહીને રોવા માંડ્યું. મને કહે છે, સ્વામી શું આને લાડુડી બાડુડી કંઈક આપો. મેં કહ્યું નવરાય નથી, રોજ લાડુડી ખાવા લાવો છોકરાને? ત્યારે કે પણ શું કરવું? મેં કહ્યું હારે હું લાવો છો, ઘરે રાખતા હો? તો હારે જ આવે ને મને કે. મેં કીધું ધામમાં આમ જવાય છે? આખી જિંદગી છોકરા રમાડવા આમ કાઢો કેમ ન જવાય મને કે. જાશો ખરા, ત્યાં મોકલી દો ને. મને કે તમે મોકલી દો, ન જાઓ કેવું, બોલાવો વિમાન. મારે વાસના છે જ નહીં કે તરત ગયો જાઓ, બોલાવો વિમાન. મેં કહ્યું એટલે ટ્રેક્ટર લાવો જોડીને. મને કે ટ્રેક્ટર કેમ? મેં કીધું હાલો મારી અરે ખોપાળા, તમારે ક્યાંય વાસના નથી? મને કે એમ નહીં. મેં ત્યારે કેમ? મેં કીધું મહિનો રહેજો હાલો ને. તો કે એમ નહીં, હાવ મોકલી દો. મેં કીધું મહિનામાં પગ માંડતા નથી તે તમે હાવ શેના જાવ? વિચાર કરો અને તપાસ કરો છો. અહીંથી આમાંથી 1-2-3 જણા 12 મહિના હું ખોપાળા લઈ જાઉં ને ઘર નો સાંભળે એવા કેટલા, ઊંચી આંગળી કરાવી પડશે. 12 મહિના ખોપાળે રાખવાના, ઘરનો, ખેતરનો, સીમનો, શેઢાનો, સ્ત્રીનો, છોકરાનો ઘાટ થવા દેવાનો નહીં એકય તમને. એવા કેટલા છો? તો હું એને લેબલ આપી દઉં, તું અક્ષરધામનો મુખ થઈ ગયો, તું અક્ષરધામમાં જાય. તો હા શું, ત્યાં તો ભલ ભલા આવીને વ્યાજ. અમારે એક જણો અત્યારે આવ્યો છે તો રોજ કેસ કે સ્વામી હવે હું જાઉં. મેં કીધું આ તારું વ્રત તો પૂરું કર, તો કે મારા બા બહુ સાંભળે છે. પણ તારી બામાં એટલું બધું હેત, એની બા 60 વર્ષના છે. તો કે મારી બામાં એ જ છે ને મારી ગઢા મામા બહુ એ જ છે. વિચાર કરો. એ કે મારા બાપા બહુ સાંભળે છે. મેં કીધું પણ તારા બાપા એટલા બધા સાંભળે એનું કારણ તક મને પહેલે ધ્યારે રાખતા, મને ગમતું નહીં. મેં કીધું આવો ભગવાન આ સાધુ અખંડ ભજન થાય તોય તને અહીં ગમતું નહીં, તો કે મને ઘેરે જ જવું પડશે. મેં કીધું પણ તને કોઈ તેડાવતું નથી, કોઈ બોલાવતું નથી, ને હવે એમ કહે છે કે ત્યાં શું કે રહેજે, સાધુ સંતો ભેળોને ભજન કરીએ તોય તક હવે મારે આટો મારવો જ પડશે, મારે ત્યાં જવું પડશે, બધાને મારે જોવા પડશે. કે મેં કહ્યું પણ એ બધાને જેને જોવા છે એને બોલાવી, તું જોઈ લે. તો કે એમ નહીં, મને ત્યાં જઈને બધું જોવું પડશે, મને બહુ સાંભળે છે. પછી એક દાડો પાછો કે આ કે ઝાડવા છે ને કે મારા મંદિરમાં ને બગીચો છે થોડાક ઝાડવા, મેં કે આ ઝાડવા જો ને તાર કે મને મારે વાડી સાંભળે છે, ન્યાય અમારે આવા ઝાડવા છે. વિચાર કરો. હાલો તમે ને આવો તો ખબર પડે. એક વર્ષ રહેવાનું વધારે નહીં, ઘર નહીં સાંભળવા દેવાનું. તો બધાએ તમે બાબા અક્ષરધામના મુક્ત હું પગે લાગુ બધાય ને તમને એક એકને, અને વખાણ કરો. એ સિવાયની મોટી વાત કરો એ બધી ખોટી. બણગાસાપ કેવા હતો તમે બધા, તો આ તમારું નામ બણગાસાપ સમજ્યા હેણ્યા વગીને બણગા દાબે રાખો આખો દાડો, ખબર પડે નહીં કાંઈ આગળ આગળ પાછળ નહીં. મુક્તાનંદ સ્વામી અને થોડા સાધુ અને થોડા કાંઠી દરબારો હાલ્યા જતા હતા ભાદર નદીના તટ ઉપર. એટલે મહારાજે એક સાધુને કહ્યું કે સ્વામી તમારા આખો દિવસમાં ઘાટ સંકલ્પ કેટલા થાય? બોલા સ્વામી કે મહારાજ 2-4 થાય. ઠીક. બીજા સ્વામીને કીધું કે તમારે આખો દિવસમાં ઘાટ સંકલ્પ કેટલા થાય? તો કે મહારાજ 4-5, વધારે નહીં. ઠીક. પછી મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી તમારે આખો દિવસમાં ઘાટ સંકલ્પ કેટલાક થાય? ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા નહીં, તરત જ એટલે રેતમાં હાથ નાખીને રેતી હાથમાં લઈને ઉડાડી. પછી મહારાજને કહે મહારાજ આ જેટલા રજકણ ઉડ્યા ને એટલા ગાઢ સંકલ્પ થાય છે. મહારાજ કે મુક્તાનંદ સ્વામી કહી હાસું, બાકી ઓલા બે ને કાંઈ ખબર પડતી નહીં બિચારા, એમાં સુરા ખાચર પડખે થઈ ગયા. ત્યારે મહારાજ સુરા ખાચરને કહે કે સુરા, તો કે હા મહારાજ તારે આખો દિવસમાં ગાઢ સંકલ્પ થાય કાંઈ? તો કે હે મહારાજ શું કહો છો, ગાઢ સંકલ્પ તને કાંઈ થાય ભગવાન સિવાય ને? તો કે હવે તમે મળ્યા ને ગાઢ સંકલ્પ કાણું થાય કે? ત્યારે ભગવાન કે આને બિચારાને ગાઢ સંકલ્પ શું કહેવાય એની ખબર જ પડતી નથી, કે એને ગાઢ સંકલ્પ શું કહેવાય એની ખબર જ નહીં. એમ જાજા છે ને એમ છે. હું આ કથા તો કરું છું નિજ મન ને પરતક મન, પણ આમાં હું સમજતા છો એ તો તમે જાણો, તમે હું સમજાય. કારણ કે આ કથા છોકરાની નથી, અને સત્સંગમાં જેણે લગભગ 10-15 વાર વચનામૃત વિચારપૂર્વક વાંચ્યું હોય અને રોજ 5 માનસી કરતો હોય અને વહેલો 4 વાગ્યે ઉઠીને ધ્યાન કરતો હોય અને પોતાની વાસનાનો હિસાબ રાખતો હોય, હિસાબ રાખતા રાખતા 10 વર્ષ ગયા હોય, એને આ મનગંજનની કથા બરોબર અસરપૂર્વક અડે અને એને સમજાય, બીજાને કાંઈ સમજાય નહીં. જો તમે એમ કરો છો બધાય તો બોલો તો તમને સમજાય. પણ વહેલો 4 વાગ્યે ઉઠે અને 2 બીડી હળગાવીને પીવે, પછી ઢાંઢાને 2 બાથ નીણ નાખે અને પોદળા ઢહડે શું, અને પછી આખા ઘરને ફરીને જોવે બરાબર છે ને કાંઈ સોરી બોરી નથી થઈને ગયા, પછી મોઢું વિસળાય ખંખોળે થોડું ઘણું ખરે સ્વામિનારાયણ ઘડી, પછી જો નાય તો નાય, નાહીને પછી રોટલા ચડાવી દે 1-2, દૂધના વાટક્યા 1-2, બસ વયો જાય હાથીડું લઈને મંદિર આવવું હોય તો આવી જાય જરાક, એને કઈ મનગંજનની કથા સમજાય. કદાચ વળી તમે બધા સત્સંગ જૂનો છો તે બધું સમજતો તો સારું, પણ છે કથા કઠણ. સ્પર્શ સુખની ભાવના ટાળો. મન કહે છે મારી આગળ 5 યોદ્ધા છે, શબ્દ સ્પર્શ સ્પર્શ. ટાઢું લાગે ઊનું લાગે સુમાળા પર્શ ગોતે છે ને બહુ ગમે છે, રાત્રિ દિવસ ઈચ્છા થયા કરે, માટે એને ટાળો. વળી કહે છે કે રસ રસાસ્વાદ સારું સારું ખાવાની ઈચ્છા, રસા સ્વાદીઓ છે ને, કોઈ દિવસ પ્રભુ ભજે નહીં, આ તમને કહ્યું. એને ભજન શું કહેવાય, એની જિંદગી આખી ક્યારેય ખબર ન પડે. રસાસ્વાદીને પરમાત્માના ભજનની ખબર જ પડતી નથી, એટલો વિચાર રાખો. જેણે રસાસ્વાદ છોડ્યો એને પ્રભુ ભજન શું કહેવાય એનું જ્ઞાન થાય છે. કારણ એ છે કે રસાસ્વાદ વાળો માણસ કાયમને માટે વધુ ખાય, વધુ ખાય એટલે કાયમ એને પ્રમાદ હોય, એનું ચિત્ત કોઈ દી સ્ફૂર્તિ વાળું ન હોય. વધુ ખાવાથી એના શરીરમાં વધારે વજન, વધારે મેજ, પછી વધારે પડતી આળસ, પછી વધારે પડતા કામના સંકલ્પ એને થયા કરે એમને, એટલે એને ભગવાનની ભક્તિનું ક્યારેય સુખ ન આવે. અને ખાવા પીવાના સંકલ્પ થયા જ કરે, ધ્યાન કરવા બેસે, માનસી કરવા બેસે, ભજન કરવા બેસે, ત્યાં ખાવાનું મન થાય. જરીક પેટ બળે ત્યાં બહુ ખાવાની ઈચ્છા થઈ જાય. અરે ખાઈને ઊભો થયો હોય ને ત્યાં વસ્તુ કો ખારી બળે ને તો ખાવાનું મન થાય. આ રસાસ્વાદી એ કેમ ભજન કરે? કો રસાસ્વાદી એ તો હદી કરી, મંદિરમાં બીજાને પ્રસાદી જ ભાગમાં આવવા દે, ગણાય બધી પોતે જ ખાઈને હલતો થાય. આ રસાસ્વાદીઓ કાં તો પ્રસાદી કહે છે મને ઓછી આપી પાછો બાજે, એટલે એ કેમ પ્રભુ ભજન કરે કહો માટે. અને હવે કહે છે ગંધ, ગંધ ભાત ભાતની લીધા કરે છે, ગંધની વાસના એ બહુ ખરાબ છે. અને રૂપ ભગવાન કહે છે ગમે એવો ધીરજવાનો હોય પણ રૂપ આવે નજર સામે તો ખેંચાઈ જાય પોતે આખો, રૂપની વાસના. રૂપ તો બહુ ખતરનાક છે, સોનું ને સ્ત્રી તો મહાભયંકર બંધનકારી છે એમ ભાગવતમાં લખ્યું. અને મહારાજે પણ મધ્યના 30માં કીધું સોનું ને સ્ત્રી એ બંધનકારી છે ખરેખરા, એમાં ચિત્ત ન ખેંચાય તો જીવનું રૂડું થાય. આ 5 યોદ્ધા છે, મન એમ કે છે એની આગળ ભલ ભલા હરી ગયા કે છે. શબ્દ સ્પર્શ રસ રૂપ ગંધ વળી જે પંચ, તે આગળ કોઈ ટકવા રહેવા ન પાવે રંચ. એની આગળ કોઈ ટકવા કે રહેવા રંચ પણ ન પામે, આવા જબરા છે. જનની એ કોઈ જાયો નહીં પંચ વિષયની પાર, શબ્દ વાયક વખાણીએ હમણાં પામી સાર. લ્યો, કોઈ જગતમાં જાયો નથી પંચ વિષયની પાર, ભલ ભલા પંચ વિષયમાં ફસાણા, તું શું કહે છે? શું કામ ખાલી વખાણ કરે તારા, હમણે હારી જવાનો છો એમ. આ માયાનો દીકરો મન બોલ્યો, તને હરવી નાખું. લ્યો, આવી મોટી મોટી વાત કરે છે. જીત્યો ન ડીઠો જગતમાં આગળ મુજ અમીર, ખરી પડે સૌ ખળભળે અને ધરે નહીં કોઈ ધીર. ખરી પડે બધાએ ખળભળી ઉઠે છે, કોઈને હૃદયમાં ધીરજ રહેતી નથી. જ્યાં શબ્દ આમે આવે, સ્પર્શ આવે, રૂપ આવે, રૂડારૂપાળા ગંધ આવે, ત્યારે ભલભલાના મન આડાવાળા ડખવા માંડે, હૃદય અંતરવૃત્તિ બહાર નીકળી જાય ને ચિત્ત વિકળ વિકળ થઈ જાય, આડો અવળો ગાઢ સંકલ્પમાં સડી જાય, શાંતિ બધી ખતમ થઈ જાય, વિષય મેળવવા માટે હળિયાપાટી કરવા માંડે, ઉખળાટ થઈ જાય, ભજનનું સુખ બધું નાશ પામી જાય, જ્યારે વિષયમાં વૃત્તિ જાય ત્યારે. એટલે કોઈ ટકી શકે નહીં કે ધરે નહીં કોઈ ધીર. આમ મને મોટી મોટી વાત કરી, હવે નીજ એને એની સામે સમજાવશે. આપણે એ કથા કાલ કહેશું ત્યારે કથાનો સમય પૂરો થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.